ઓમ શ્રી સાઈરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જ્ઞાનવાહિની પ્રસ્તાવના. આ પુસ્તક તમે વાંચો તે પહેલા વાલા વાચકો, જીવના લક્ષણો અને પ્રક્રિયા જેના દ્વારા જીવ તેના સાચા સ્વરૂપને શોધી કાઢે છે તે વિશેનું આ એક બીજું પુસ્તક જ નથી, પરંતુ જ્યારે તમે તેના પાના ફેરવતા જશો ત્યારે તમને એમ જ લાગશે કે આ યુગના અવતાર ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણો પાસે તમે બેસી રહ્યા છો. જેઓ બધા સાધુઓ અને સાધકોની પ્રાર્થનાના જવાબ રૂપે અવતરીને તેમને માર્ગદર્શન આપી રહ્યા છે અને તેમને શાંતિ અને પૂર્ણતા બક્ષે છે. તેઓ કહે છે, તમારો બધો ભાર મને સોંપી દો. તેઓ પ્રેરણા આપે છે, આજથી જ તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. તેઓ પૂછે છે, તમે શા માટે ડરો છો જ્યારે હું અહીં હાજર છું? તેમની કૃપા સર્વવ્યાપી છે. તેમની અલૌકિક શક્તિ તેમની સર્વશક્તિમત્તાની ઘોષણા કરે છે. તેમનું જ્ઞાન માનવજાતિની બીમારીનું પૃથ્થકરણ તથા તેના ઇલાજ માટેનો નુસ્ખો તેમની સર્વજ્ઞતાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. તમારે માટે તેમના પ્રશાંતિ નિલયમમાં મેળાપની અને તમારી આધ્યાત્મિક યાત્રાની સફળતા માટેના આશીર્વાદ પ્રાપ્ત કરવાની આ એક સોનેરી તક છે. તેઓ તમારી આતુરતાને તથા શ્રદ્ધાને જાણી જશે અને માન્ય કરી શકશે, જેથી તમે તેને વધુ વિશ્વાસ અને હિંમતથી ચાલુ રાખશો, કારણ તેઓ નિશ્ચિત રીતે સફળતાની ખાતરી આપે છે. તેઓ ગીતાના સનાતન ગુરુ છે અને તમારા હૃદયના સારથી છે. તેમના આશીર્વાદથી તેમના નામને અનુરૂપ સનાતન સારથી નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. તેમાં તેમણે માનવ જાતિ જે અશ્રદ્ધાના તથા ધર્માંધતાને પોષીને તેના ફાંદામાં સપડાઈ છે તેમના તરફના ઉભરાતા પ્રેમને કારણે તેમણે આ લેખોની હારમાળા પોતે જાતે લખી છે, જે જ્ઞાનવાહિની તરીકે ઓળખાય છે. હજારો વાચકો દર મહિને મૂળ તેલુગુમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં અનુવાદ કરાયેલ આ લેખોની આતુરતાથી રાહ જોતા હોય છે અને જ્યારે તેમને તેમની પ્રત મળતી ત્યારે તેઓ તેને ખંતથી આદરપૂર્વક વાંચી જતા હતા. તમારા માર્ગદર્શન અને પ્રેરણા માટે હવે તે લેખોને એકત્ર કરી પુસ્તકના રૂપે તૈયાર કરાયા છે. એન કસ્તુરી, તંત્રી, સનાતન સારથી.
જ્ઞાનવાહિની. જેમ સૂર્યની સામે ધુમ્મસ, તેમ જ્ઞાન સામે અજ્ઞાન પીગળી જાય છે. જ્ઞાન સતત તપાસથી પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિએ બ્રહ્મના સ્વભાવને તપાસથી પ્રાપ્ત કરી લેવો જોઈએ. વ્યક્તિએ બ્રહ્મના સ્વભાવ, હું, મારું સાચું સ્વરૂપ તેની તપાસમાં તેમજ વ્યક્તિમાં જન્મ સમયે તેમજ મૃત્યુ સમયે અને એવી રીતે જે પરિવર્તનો થાય છે તે વિશેની શોધમાં સતત વ્યસ્ત રહેવું જોઈએ. જેમ ચોખા ઉપરના છોતરાને તમારે દૂર કરવા પડે છે, તેમ અજ્ઞાન જે મગજમાં ચોંટી ગયું છે તેને વારંવાર આત્માની શોધ કરવાથી ઘસી કાઢી શકાય છે. જ્યારે માત્ર સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિ મુક્ત થઈ શકે, અથવા બીજા શબ્દોમાં તેને મોક્ષ મળે છે. ઉપર કહેલા આત્મિક જ્ઞાન મેળવ્યા પછી જ વ્યક્તિએ બ્રહ્મના માર્ગને અનુસરવાનો છે. પરમ તત્વ, ઈશ્વર અને નવા જ્ઞાન પ્રમાણે વર્તાવ કરવાનો છે. જે બધી શંકાઓ જે મનને સતાવતી હોય તેનું નિરાકરણ કરવું જોઈએ. તે કરવા તેના જાણકાર અથવા સદગુરુ જેને વ્યક્તિને મળવાની તક મળી હોય તેની પાસે જવું જોઈએ. ગુરુ અથવા શાસ્ત્રએ જે માર્ગ ચિંધ્યો છે તેમાં વ્યક્તિ અડગ રીતે સ્થિર ન થઈ જાય ત્યાં સુધી તેને માટેના બધા નિયમો અને સૂચનાઓને તેણે દૃઢપણે પાળવી જોઈએ અને તેમની સંગતિમાં રહેવું જોઈએ, અથવા એક નહીં તો બીજી રીતે તેમની સાથે જોડાવવું જોઈએ. કારણ વ્યક્તિ જ્ઞાની પુરુષ જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તેની નજદીક રહેવાથી ઘણી જલ્દી પ્રગતિ કરી શકે છે. વ્યક્તિએ ગુરુની અથવા શાસ્ત્રની સૂચનાઓને અમર્યાદિત ત્યાગ અને નિખાલસ લગ્નિથી અનુસરવા જોઈએ। આ જ સાચું તપ છે। આ તપ વ્યક્તિને ઉચ્ચતમ અવસ્થા ઉપર લઈ જાય છે। જ્યારે અજ્ઞાન અને આનુષંગિક ભ્રમ અદૃશ્ય થાય ત્યારે આત્મા એટલે કે ચૈતન્ય આંતરિક શક્તિ દરેક વ્યક્તિમાં તેના તેજથી પ્રકાશે છે। જે બધું આપણે જોઈએ છીએ તે મૃગજળ જેવું છે। જે સાચા ઉપર કશાકનું વિશિષ્ટ અધ્યારોપણ કરાયેલું છે અને આને તે માની લેવાની ભૂલ કરી રહ્યા છીએ। વસ્તુઓને ઉત્પત્તિ છે અને અંત છે, તેઓમાં સતત પરિવર્તન આવે છે, ત્યાં ઉદ્ભવ તેમજ વિઘટન પણ છે। જ્યારે પ્રલય થાય છે ત્યારે બધાનું વિઘટન થાય। નિયમ મુજબ માત્ર મૂળ પ્રકૃતિ અથવા ઉપાદાન કારણ શેષ રહે છે। વિશ્વ પ્રલયની પછી માત્ર અપ્રગટ કારણ અમૂર્ત પ્રકૃતિ બાકી રહે છે। જ્યારે સોનાને કુંડલીમાં પીગાળી શુદ્ધ કરવામાં આવે છે ત્યારે તે અદ્ભુત પીળા તેજથી પ્રકાશે છે। તે પ્રકાશ ક્યાંથી આવ્યો? સોનામાંથી કે અગ્નિમાંથી? શું બન્યું? અગ્નિએ માત્ર તેનો મળ કીટ દૂર કર્યો। ચળકાટ તો સોનામાં પોતાનામાં જ હતો, તે તો તેનો મૂળ સ્વભાવ છે। અગ્નિ તો માત્ર કીટ દૂર કરવાનું સાધન છે। કુંડલીમાં અગ્નિએ સોનામાં કશું જ ઉમેર્યું નથી। જો અગ્નિ જ ચળકાટ આપતો હોય તો પછી જ્યારે લાકડી અથવા તણખલું કે પથ્થરને અગ્નિમાં મૂકવામાં આવે ત્યારે તે સોના જેટલા ચળકતા કેમ બનતા નથી? તેથી વ્યક્તિએ સમજવું જોઈએ કે ચળકાટ અગ્નિમાંથી નથી આવ્યો, પરંતુ તેના પોતાના આંતરિક સ્વભાવમાંથી આવ્યો છે। પ્રત્યગાત્મા અંતર વસેલો આત્મા અંતરાત્મા વ્યક્તિના પંચકોષથી બનેલા સ્થૂળ દેહથી અલગ છે। તેના તેજથી પ્રકાશે છે। તે ત્રણ ગુણોની પ્રવૃત્તિઓ અને તેના પરિણામનો સાક્ષી માત્ર છે। તે અચળ છે, તે શુદ્ધ અને પવિત્ર છે, તે નિત્ય છે, તે અભેદ છે, તે સ્વસિદ્ધ છે, તે શાંતિ છે, તે અનંત છે, તે પોતે જ જ્ઞાન છે। આવો આત્મા હું છું એમ જાણવું જોઈએ। આ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે તેનો અનુભવ એટલે કે સાક્ષાત્કાર કરવામાં ચાર વિઘ્નોને પાર કરવા પડે છે। તે છે લય, વિક્ષેપ, કષાય અને રસ આસ્વાદનમ। આને આપણે એક પછી એક લઈએ। લય, નિદ્રા જ્યારે મન પોતાને બાહ્ય દુનિયામાંથી ખેંચી લે છે ત્યારે તે ગાઢ નિદ્રા કે સુષુપ્તિમાં પ્રવેશે છે। સંસારની જોરદાર અસરને કારણે આવું બને છે। સાધકે આ વૃત્તિને કાબૂમાં કરી મનને આત્મવિચાર ઉપર અથવા આત્માના સ્વભાવની શોધ ઉપર સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો છે। તેણે મન ઉપર ધ્યાન રાખવાનું છે જેથી તે જાગૃત રહે। તેણે સુસ્તીને પેદા કરનાર સંજોગોને શોધી કાઢી તેને સમયસર દૂર કરવાના છે। તેણે ફરી ધ્યાનની પ્રક્રિયાને ચાલુ રાખવાની છે। ચોક્કસ સામાન્ય રીતે ધ્યાન દરમિયાન સુસ્તતાનું તથા નિદ્રાનું કારણ અપચો છે। વધુ પડતું ખાવાથી, વધુ પડતા આમ તેમ ફરવાથી, થાક લાગવાથી, રાતે પૂરી નિદ્રા ન મળવાથી પણ સુસ્તી તથા નિદ્રા આવે છે। જે દિવસે તમે ઓછી નિદ્રાવાળી કે નિદ્રા વિનાની રાત્રિ પછી જાગો છો ત્યારે બપોરે થોડા સમય માટે સૂવાનું સલાહકારક છે। સામાન્ય રીતે જેઓ ધ્યાન કરતા હોય છે તેમણે દિવસ દરમિયાન સૂવાનું ટાળવાનું, જ્યાં સુધી તમને બરોબર ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવ નહીં। પ્રમાણસર ખાવાની કળા શીખી જાઓ। જ્યારે તમારું પોણા ભાગનું પેટ ભરાયેલું લાગે ત્યારે વધુ ખાવાનું બંધ કરો। એટલે એમ કહેવાનું કે જ્યારે તમને એમ લાગે કે તમે થોડું વધુ ખાઈ શકશો ત્યારે જ તમારે બંધ કરવાનું। આ રીતે પેટને સારી રીતે વર્તવાની ટેવ પાડી શકાય છે। વધુ પડતી કસરત પણ સારી નથી, વધારે પડતું ચાલી નાખવું પણ સારું નથી। તમારી સુસ્તી ચાલી જાય એટલું જ ચાલવાનું। પણ યાદ રાખો કે ઊંઘમાંથી ઉઠીને તરત ધ્યાનમાં ઉતરી ન શકો। હવે વિક્ષેપ, તરંગીપણ, મનને બાહ્ય પદાર્થો પાછળ દોડવાની આદત પડી ગઈ છે, તેથી તેને અંતર્મુખ કરવાને તથા ઇન્દ્રિય ગમ્ય આકર્ષણોથી તેને દૂર રાખવાને માટે સતત પ્રયત્નોની જરૂર છે। આને શોધ માટેના બુદ્ધિના ઉગ્ર પ્રયત્નો દ્વારા કરવાનું છે। તફાવતને સમજી અને તમારા મનમાં દ્રઢતાથી માની લો કે આ બધું હંગામી, ક્ષણિક, ક્ષય થનાર, પરિવર્તનશીલ અને તે ઉપરાંત સત્ય નહીં પણ મિથ્યા છે। તમારી જાતને સમજાવો કે જે કોઈને દુઃખકારક તરીકે અવગણીને તથા સુખકારક તરીકે શોધી કાઢ્યા છે તે ઇન્દ્રિયોના સંસર્ગની ક્ષણિક પેદાશ છે। આ રીતે બાહ્ય જગતમાં ખલેલ કરનાર તત્વને બેધ્યાન કરી તમારી જાતને ધ્યાનમાં ઊંડા ઉતારવાને તૈયાર કરો। ચકલીની પાછળ બાજ પડે છે ત્યારે તે દુઃખથી ઘરમાં આશરો લેવા ઉડે છે, પરંતુ તે ફરી બહારની દુનિયામાં ઉડી જવાને આતુર હોય છે। શું તેમ નથી? તે જ પ્રમાણે મન પણ તેણે જ્યાં આત્મામાં આશરો લીધો છે ત્યાંથી બ્રહ્મ જગતમાં જવાને આતુર હોય છે। આ મનોવૃત્તિ તે વિક્ષેપ, પોતાના આશરામાંથી બહાર નીકળવામાં ફરી જવાની વૃત્તિ છે। માત્ર એકલા વિક્ષેપને દૂર કરવાથી મનને ધ્યાનમાં એકાગ્ર થવામાં મદદ થશે। કસાય એટલે કે ક્ષીણ થવું, અર્ધજાગ્રત અને અજ્ઞાત, કામના અને આસક્તિ યુક્ત સંસ્કારો મનને પ્રબળ શક્તિથી બાહ્ય દુનિયા અને તેના વિવિધ આકર્ષણો તરફ ખેંચે છે। તેથી તે અસહ્ય દુઃખ અનુભવે છે અને કદાચ તેના ઊંડાણમાં ખોવાઈ પણ જાય છે। આ અવસ્થાને કસાય અથવા વિનાશ પણ કહે છે। નિરાશા વ્યક્તિને જડતાની અવસ્થામાં પહોંચાડી દે તેને સમાધિ ન કહી શકાય, અથવા વર્તમાન નિરાશામાંથી બચી જવા માટે વ્યક્તિ દીવા સ્વપ્નમાં પણ રાચતો થઈ જાય, અથવા વ્યક્તિ હવાઈ કિલ્લા રચતો થઈ જાય છે। આ બધાનું કારણ બાહ્ય દુનિયાનું આકર્ષણ અને આસક્તિ છે। બીજા પ્રકારની આસક્તિ પણ છે, જેમાં વ્યક્તિ પોતાના ભૂતકાળની સરખામણીમાં ભાવિને વધુ ચડિયાતા બનાવવા માટે જુદી જુદી યોજનાઓનું આયોજન પોતાની અંદર કરતો હોય છે। આ બંને ક્ષયના જ ભાગ છે। આ બંનેનો પાયો બાહ્ય જગતનું આકર્ષણ છે। આસક્તિ ઈચ્છાઓને આવકારે છે, ઈચ્છાઓ આયોજન તરફ દોરી જાય છે। હવે રસ આસ્વાદન, જ્યારે ક્ષય અને વિક્ષેપ ઉપર વિજય થાય છે ત્યારે વ્યક્તિને રસ વિકલ્પ, આનંદ, ધ્યાતા, ધ્યેયના સંપર્કનો ઉચ્ચતમ આનંદ મળે છે। આ અવસ્થાને રસ આસ્વાદનમ કહે છે અથવા આનંદ ભોગવે છે, પરંતુ આ સર્વોત્તમ પરમાનંદની અવસ્થા નથી, જેને કોઈ પણ વ્યક્તિ મેળવી શકતી નથી કે તેને પહોંચી શકતી નથી, પરંતુ તે ફક્ત છે। એટલે એમ કહેવાય કે તેનાથી તે જાણકાર છે, પરંતુ ફક્ત તે છે। આ રસ અથવા ધ્યાતા, ધ્યેય, સમાધિના આનંદનું આકર્ષણ છે જે વ્યક્તિએ અવગણવું જોઈએ, કારણ કે બીજી કક્ષાનું ઉત્તમ છે। આ આનંદ અંતરાય બનવા પૂરતો છે। જ્યારે વ્યક્તિ લાંબા સમયથી ભારે બોજ ઊંચકીને ચાલતો હોય અને તેને થાપણ તરીકે મૂકે છે ત્યારે જે આનંદ મળે છે તેના જેટલો જ મોટો તે આનંદ છે। અથવા એક લોભિયાને વિશાળ સંપત્તિ આંચકી લેવી છે પરંતુ સાપ તેનું રક્ષણ કરી રહ્યો છે, તેને મારી નાખતા તેને જેટલો આનંદ થાય તેટલો જ તે આનંદ છે। સાપને મારી નાખવા સમાન તે સવિકલ્પ સમાધિ છે। સંપત્તિને મેળવી લેવી તે નિર્વિકલ્પ સમાધિ સર્વોત્તમ અવસ્થા છે। જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે અંધકાર અને તેનાથી ઉત્પન્ન થતી મુશ્કેલીઓ અદૃશ્ય થઈ જાય છે। તે જ પ્રમાણે જેમણે આત્મસાક્ષાત્કાર કર્યો છે તેમને માટે હવે પછી કોઈ બંધન નથી, તેમજ બંધનમાંથી ઉત્પન્ન થતું દુઃખ પણ નથી। જેઓ તેમની દિશા ભૂલી જાય છે માત્ર તેમને ભ્રમ આવે છે। લોકોને તેમના પાયાના સત્યને ભૂલાવી દેવા માટેનું અહંકાર એ સૌથી મોટું કારણ છે। એકવાર હું પદ એટલે કે અહંકાર માણસમાં પ્રવેશે છે કે તે આદર્શમાંથી સરકી પડે છે અને પોતાની જાતને નીચે દાદરના ઉપરના પગથિયા પરથી પડતો પડતો છેક નીચેની જમીન સુધી પાડી દે છે। અહંકાર ફટાફટ ધિક્કાર અને આસક્તિને પોષે છે। આસક્તિ અને વળગણ તેમજ ઈર્ષા અને ધિક્કારને કારણે વ્યક્તિ પ્રવૃત્તિમાં પ્રવેશે છે અને દુનિયામાં સંડોવાય છે। આ ભૌતિક શરીરના જન્મ તરફ લઈ જાય છે અને અહંકારમાં વધારો કરે છે। વ્યક્તિએ આનંદ અને દુઃખના દ્વંદ્વ ખેંચાણમાંથી મુક્ત થવું હોય તો સૌથી પહેલા તેણે તેની જાતને દેહાભાસમાંથી મુક્ત કરવી જોઈએ અને સ્પષ્ટ રીતે સ્વકેન્દ્રિત પ્રવૃત્તિઓ જ કરવી જોઈએ. આ આસક્તિ અને ધિક્કારની ગેરહાજરીને સમાવિષ્ટ કરે છે. ઈચ્છાઓ મુક્તિ અથવા મોક્ષની પહેલા નંબરની દુશ્મન છે. ઈચ્છાઓ વ્યક્તિને જન્મ મરણના ચક્ર સાથે બાંધે છે. તે અનહદ ચિંતા અને ક્લેશો લાવે છે. આ માર્ગ ઉપર શોધ કરવાથી જ્ઞાન સ્પષ્ટ અને વધુ ઉજ્જવળ થશે અને મુક્તિ મળશે. મોક્ષ એ સ્વતંત્રતા માટેનો બીજો શબ્દ છે, જેમાં તે બહારની કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર આધાર નથી રાખતો. મનને સારી રીતે તાલીમ આપી હોય અને કાબૂમાં કર્યું હોય તો તે વ્યક્તિને મોક્ષ તરફ દોરી જઈ શકે છે. તેને ભગવાનના વિચારમાં જ તરબોળ કરવું જોઈએ, જે મૂળ સ્વરૂપની શોધમાં મદદરૂપ થશે. જ્યારે મન ખેંચતાણમાંથી મુક્ત બની અને શુદ્ધ થશે, ત્યારે અહંકારનું પોતાનું ભાન લુપ્ત થઈ જશે. કોઈ પણ રીતે દુનિયાથી તેને અસર નહીં થાય. તે આત્મસાક્ષાત્કારનો માર્ગ છે. તે સ્વર્ગ કે કૈલાસ પર્વત ઉપર શિવના ધામમાં મળી શકતો નથી. મનને કાબૂમાં કર્યા વિના ઈચ્છાઓની જ્વાળાને ઓલવી શકાતી નથી. ઈચ્છાઓની જ્વાળાઓને દબાવી દીધા વિના મન તેમાંથી બહાર નીકળી શકતું નથી. મન એ બીજ છે, ઈચ્છા એ વૃક્ષ છે. માત્ર આત્મજ્ઞાન એકલું જ તે વૃક્ષને મૂળમાંથી ઉખેડી શકે છે. તેથી મન, ઈચ્છા અને આત્મજ્ઞાન આ ત્રણેય એકબીજા ઉપર આધાર રાખે છે. જીવન મુક્ત ત્યારે તે જીવતો પણ હોય છે. તે આત્મજ્ઞાનમાં દ્રઢ રીતે સ્થપાયેલો હોય છે. જગતના મિથ્યાપણા ઉપર ધ્યાન સ્થિર કરીને તથા તેની નિષ્ફળતા અને દોષો ઉપર મનન કરી તેણે તે પ્રાપ્ત કર્યું છે. આ રીતે તેણે સુખ અને દુઃખના સ્વભાવમાં સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કરી બંનેમાં તટસ્થતા સંભાવ વિકસાવી છે. એ સમજી ગયો છે કે સંપત્તિ, દુન્યવી આનંદ અને મોજશોખ બધું નકામું છે, તેમજ ઝેરી પણ છે. તે વખાણ તથા નિંદા અને આપત્તિને શાંતિથી સ્વીકારે છે, તેમજ માન અને અપમાનની તેને કોઈ અસર થતી નથી. ચોક્કસ ઘણા લાંબા વર્ષોની વ્યવસ્થિત શિસ્તનું પાલન અને જ્યારે નિરાશા અને શંકાઓ તેના ઉપર સવાર થાય ત્યારે પણ વિરોધ વિના ઉત્સાહને જાળવી રાખ્યા પછી જ જીવન મુક્ત તે અવસ્થા ઉપર પહોંચે છે. માત્ર નિષ્ફળતા એ જ તેને વધુ સખ્તાઈથી સ્વની પરીક્ષા કરાવી અને વધુ આતુરતાથી મુકરર શિસ્તનું અનુસરણ કરાવ્યું. જીવન મુક્તમાં જીવવાની ઈચ્છાની કોઈ નિશાની દેખાતી નથી. તે મૃત્યુને ભેટવાને હંમેશા તૈયાર હોય છે. અપરોક્ષ બ્રહ્મજ્ઞાન અથવા બ્રહ્મના સાક્ષાત જ્ઞાનની જાણકારી તે નામ તે અવસ્થાને અપાયું છે, જેમાં સાધક બધી અસંભાવ્યતા અને અશક્યતાઓની શંકાથી મુક્ત થાય છે તથા તેને ખાતરી છે કે બે તત્વો, જીવ અસ્તિત્વ અને બ્રહ્મ અસ્તિત્વ એક જ છે અને તેઓ એક હતા અને હંમેશને માટે એક જ રહેશે. જ્યારે આ અવસ્થાએ પહોંચાય છે ત્યારે સાધકને કોઈ ગોટાળાનું દુઃખ હવે પછી સતાવશે નહીં. તે એક વસ્તુને બીજી વસ્તુ તરીકે સમજવાની ભૂલ નહીં કરે અથવા એક વસ્તુ ઉપર બીજી વસ્તુનો અભ્યાસ નહીં કરે. તે દોરડાને સાપ સમજવાની ભૂલ નહીં કરે. તે સમજશે ત્યાં બધો સમય એક જ વસ્તુ હતી અને તે દોરડું. તે આભાસના આવરણથી પણ હેરાન નહીં થાય. એટલે એમ કહેવાનું કે પહેલા તે બ્રહ્મ, તેજ તે નથી તેવા ભાવથી તે ટેવાયેલો હતો, તેવો ભાવ હવે નહીં રહે. દરેક જીવના હૃદયમાં અને કેન્દ્રમાં પરમાત્મા સૂક્ષ્મ અણુથી પણ અતિ સૂક્ષ્મ અને ગંજાવરથી પણ કલ્પી શકાય તેથી વધુ ગંજાવર, નાનાથી પણ વધુ નાનું અને મહત્થી પણ વધુ મહત્ મોજુદ છે. તેથી જ્ઞાની જેનામાં પોતાનામાં આત્મદ્રષ્ટિ છે તે કદાપી દુઃખથી હેરાન નહીં થાય. બધા જીવંત પ્રાણીઓ કીડીથી માંડીને હાથી સુધીમાં આત્મા હાજર છે. આ સૂક્ષ્મ આત્માએ આખી દુનિયાને આવરી લીધી છે, તેમજ તેને પુષ્ટિ એટલે કે આધાર પણ આપે છે. સાધકે પોતાનું ધ્યાન બાહ્ય જગતથી દૂર ફેરવી દેવું જોઈએ અને સૂક્ષ્મ દ્રષ્ટિવાળા બની તેણે તેની દ્રષ્ટિને આત્મા તરફ વાળવાની છે। તેણે તેના મનની પ્રક્રિયાનું પૃથક્કરણ વિવેકથી કરીને પોતાની જાતને માટે શોધી કાઢવું જોઈએ કે મનના બધા વિકારો અને આવેશો ક્યાંથી ઉત્પન્ન થાય છે। આ રીતે ઈરાદા અને સંકલ્પોની દરેક નિશાની પણ અદ્રશ્ય થઈ જવી જોઈએ। ત્યાર પછી જ માત્ર એક જ વિચાર અને તે બ્રહ્મનો તેના મનમાં ચોંટી જશે। માત્ર એક જ લાગણી તેના મનને ઘેરી લેશે, તે પરમાનંદની લાગણી જે તેની સચ્ચિદ આનંદની અવસ્થામાં સ્થાપિત થવાની ઉત્પન્ન થાય છે। આવા જ્ઞાનીને સુખ કે દુઃખ કશાની અસર થશે નહીં, કારણ કે આત્માનંદના સમુદ્રમાં સંપૂર્ણ રીતે ડૂબેલો રહેશે, જે દુન્યવી વસ્તુઓની પહોંચથી પર અને ઉપર છે। બ્રહ્માભ્યાસ અને જ્ઞાનાભ્યાસ, બ્રહ્મભાવનો અભ્યાસ અથવા જ્ઞાનના ભાવનો વિકાસ, શબ્દો સતત આત્મા અને તેની કીર્તિનું ધ્યાન એવું સૂચન કરે છે। વિષયાનંદ માટેની કામના અને અજ્ઞાનના ભ્રમને કારણે મન એટલું અસર પામે છે કે દુનિયાના ક્ષણભંગુર પદાર્થોને મેળવવા આશ્ચર્યકારક અને ઝડપથી તેની પાછળ દોડે છે। તેથી ફરી ફરી તેને ઊંચા આદર્શો તરફ લઈ જવું પડે છે। ચોક્કસ શરૂઆતમાં આ મુશ્કેલ છે, પરંતુ સતત અભ્યાસથી મન વશ કરી શકાય છે। ત્યાર પછી તે પ્રણવ ઓમના અખંડ આનંદમાં સ્થાયી થઈ જાય છે। શાંત સમજાવટની આકર્ષક લાલચનું વચન આપવાની, બાહ્ય દુનિયામાંથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાની, દુઃખ અને કષ્ટને સહન કરવાની, આસ્થા અને સ્થિરતા વિકસાવવાની, મનની સમતુલા પ્રાપ્ત કરવાની પદ્ધતિઓથી, એટલે એમ કહેવાનું કે સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાનથી, સમાધાનની પદ્ધતિ વડે મનને તૈયાર કરી કેળવી શકાય છે। સત્યનું પાલન કરવાથી, ભજનની તલ્લીનતામાં બીજાને ભાગીદાર બનાવીને નિયમિત પ્રાર્થના કરવાથી, ઉપનિષદનો અભ્યાસ કરવાથી અને સતત બ્રહ્મનું ધ્યાન કરવાથી મનને બ્રહ્મ તરફ વાળી શકાય છે। ઘણીવાર ધ્યાનમાં પ્રગતિ થતાં મનમાં નવી ઈચ્છાઓ અને નવા નિશ્ચયો ઊભા થાય છે, પરંતુ તેનાથી કોઈએ નાસીપાસ થવાનું નથી। જો વ્યક્તિ સાચી ગંભીરતાથી કાર્યને લે અને અભ્યાસના નિત્યક્રમને અનુસરે તો મનને છેદી શકાય છે। આ અભ્યાસનું અંતિમ પરિણામ નિર્વિકલ્પ સમાધિ અથવા અનંત નિર્વિકાર ચિદાનંદ છે। જ્ઞાનવાહિની વિરામ 1।